Honorable Mahinda Amaravira.
Garu Niyojakaraka Sabha Sabhapathumani. Ada me khedaniya siduwima pilibandawa vivadayata sambandha wenna labim pilibandawa satutu wenawa. Rate athi wi thibena me tattwe nisawen ada sampurna jana jeevithaya wenath asakata herila thiyena wagema rate aarthika tattwayat ithama pahala mattamakata awilla thiyena bawa oba api siyalama dena dannawa. Me pasugiya kaalaya thula gena giya weda pillat ekka me aandu keepeyama man eka aandukata chodana karanawa nemei api asamath vela thiyena me rata diun ratak bawata pat karanna ekaṭa vivida hetu thiyenna puluwa namuth e tattwaya thula mata peni giya mama me paarlimenthuwema janawari maase e wage pebarwari maase saama maasekama wage matak karamin kiya siti kaaranayak tamai ape rate aarthika ithamath pahala tattekata wetenawa minisunta kanna nathi tattayak avurudu 2ak 3ak yanakota uda wenawa kiyana eka mama kiwwa dan ehema thiyena tattayak thula tamai me maha vinaase athi wen me vinaasen athi wena balapæmat ekka dan kohomada me taram amaru mattamaka barapatala tattayeka thiyena aarthikaya api naga hituwanne kohomada kiyana eka pilibandawa kalpana kalayutu wenawa me sandaha palastara visunum yodala hariyanne neha ada sanchara karmaante ඉතාමත් අවාසනාවන්ත මට්ටමට පහළම මට්ටමට වැටලා තියෙනවා. ඒක සඳහා රජය යම් යම් සහන යෝජනාවලියක් ක්‍රියාත්මක කරන බව පහදලා දුන්නා මුදල් අමාත්‍යවරයා. ඒක හැබැයි එක ශේෂ්ත්‍රයකට විතරයි. මේ සංචාරක ශේෂ්ත්‍රය කියන්නේ මේ හෝටල් කාර්යය විතරක් නෙමෙයි. ඒ ආශ්‍රිතව විවිධ අංශවලට මේකේ බලපෑම තියෙනවා. කොත්තු රොටි විකුණන මිනිස්සයාට, තැමිලි විකුණන මිනිස්සයාට බීම බෝතලෙ විකුණන මිනිස්සයාට ත්‍රී වීල් කාර්යයට මේ හැම කෙනෙකුටම මේ බලපෑම එල්ල වෙනවා. ඒ වගේම සංචාරක මඟ පෙන්වන්නන්ට, ඒ වගේම මේ ආශ්‍රිතව ප්‍රවාහන කටයුතු කරන අයට මේ සියලුම දෙනාට අද මේ බලපෑම ඇවිල්ලා තියෙනවා. ඒ විතරක් නෙමේ නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි අද මේ ඇති වෙලා තියෙන තත්ත්වය තුළ ආණ්ඩුව විවිධ ණය යෝජනා ක්‍රම ක්‍රියාත්මක කරා එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා හරහා නමුත් ඒ ණය ගෙවා ගන්නේ කොහමද කියලා ණය ගත්ත අය ගෙවා ගන්නේ කොහමද කියන එක පිළිබඳව දැන් නැවත සාකච්ඡා කළ යුතු වෙනවා. ඒ අය සල්ලි අරගෙන ගෙදර කාමරයක් හදාගත්ත විදේශිකයෙකුට දෙන්න කියලා. ඒකට ණය අරගෙන තියෙනවා. ඒ අය ඒ ගත්ත ණය කොහමද ගෙවා ගන්නේ? කිසිම ආදායමක් එන්නේ නැහැ. ඒ වගේම තමයි මේ ණය යෝජනා ක්‍රමයේ හරහා වාහන ගත්ත කට්ටේ ඉන්නවා ලීසින් වලින්. ඒ අය පාසල් ප්‍රවාහනයට යොදාගෙන තියෙනවා. වාරිකය ගෙවා ගන්න බෑ මේ මාසේ. ඊළඟ මාසෙත් මොනවා වෙනවද කියලා දන්නේ නැහැ. ඒ වගේම සංචාරක ශේෂ්ත්‍රයට වාහන යොදවපු විශාල පිරිසක් ඉන්නවා. ඒ අයට මොකද්ද වෙන්නේ කියලා කාටවත් කියන්න පුළුවන් කමක් නැහැ. මේ සියලු දෙනා අද අන්ත අසන තත්ත්වයකට පත් වෙලා තියෙනවා. දීවරයා, ඒ වගේම ගොවියා මේකෙන් පීඩාවට පත් වෙලා තියෙනවා. මේ සංචාරක හෝටල් වලට පළතුරු ටික දීපු, එළවලු ටික දීපු ගොවියා, මාළු ටික දීපු දීවරයා මේ අද අසන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. මේ පිළිබඳව සාකච්ඡා වෙනවද, මේ සඳහා වැඩපිළිවෙළක් සකස් වෙනවද කියන එක පිළිබඳව ප්‍රශ්නයක් තියෙනවා. අපි දන්නවා මේකට අවශ්‍ය මුදල් සොයා ගන්න බෑ කොහොමද? මොන යෝජනා ගෙනාවත් ඒකට ප්‍රමාණවත් මුදල් නැති බව අපි හොඳටම දන්නවා. ඒ අද අපි මේ දැන් ඛේද වාචයක් ඇති වුණා පසුගිය 21 වෙනිදා බෝම්බ පුපුරලා නැවත මේ රටේ බෝම්බයක් පුපුරන්නේ නැති තත්ත්වයක් අත් කිරීම සඳහා අපි සියලුම දෙනා එකට එකතු වෙලා කටයුතු කිරීම අවශ්‍යයි. මේ සඳහා අපි පක්ෂ විපක්ෂ ભેදයකින් තොරව සියලු දෙනා එකතු වෙන්න ඕන වගේම විශේෂයෙන්ම මුස්ලිම් මහජන නියෝජිතයන් ඒ මන්ත්‍රීවරුන්ට විශාල වගකීමක් තියෙනවා මෙවන් තත්ත්වයක් ඇති නොවෙන්න සිංහල ජනතාවගේ දෙමළ ජනතාවගේ විශ්වාසය දිනාගෙන මේ මුස්ලිම් ජනතාව කටයුතු කරන ආකාරය පිළිබඳව ඔවුන්ගේ අදහස් ඉතාමත් වැදගත් වෙනවා. දැන් බුර්කාව සම්බන්ධව මේ මන්ත්‍රීවරුන්ට කටක් ඇරලා කියන්න පුළුවන් හයියක් තිබුණේ නැහැ. ඒක මුස්ලිම් ජන සමාජෙත් ඒකට කැමැත්තක් තිබුණා. නමුත් ඒකට නීතියක් ගේනකම්ම හිටියා. මොකද මේගොල්ලා මනාපනික බලාගෙන චන්දරික බලාගෙන මේවට කතා කරේ නැහැ. ඒ වගේම පල්ලිවල කඩු අහුවෙන්න ගත්තා. දැන් කඩු ගැන කතාවක් කිව්වා එක කඩුවක් තිබුණා. එක කඩුවක් නෙවෙයි එකක්වත් ඕන වෙන්නේ නැහැ. මොකද කඩු හැබැයි ඒ වගේම තවත් එකක් තමයි මේ පල්ලිවල කඩු විස්ස 30 100 හමාර තියාගන්න මොකද්ද හේතුව? යුද්ධ කාලේ රජ රජවරු යුද්ධ කරන කාලෙවත් මෙච්චර කඩු තිබුණේ නැහැ. ඒ කාලෙවත් මං හිතන්නේ නැහැ මෙච්චර කඩු පාවිච්චි වුණා කිය. මොකටද මේ වගිනාව? මේ පිළිබඳව සොයා බැලීමක් කරාද? අද වෙනකන් එක මුස්ලිම් මන්ත්‍රීවරයෙක් මම දැක්කේ නැහැ මේ පාර්ලිමේන්තුවේ මේවට විරුද්ධව කතා කරන. මෙයා පල්ලිවල තියාගත්තේ. අපි ජාතිවාදී කතා කරනව නෙමෙයි. මේවා පිළිබඳව ඔබතුමාලා ඉදිරිපත් වෙන්න. ඔබතුමාලා එකතු වෙන්න. සියලු මන්ත්‍රීවරු පක්ෂ විපක්ෂ ભેදයෙන් තොරව එකතු වෙලා මේ ත්‍රස්තවාදයේ නැති කිරීම සඳහා කටයුතු කරන්න. මේකේ වැඩිම පාඩුව ඔබටත් ඔබතුමාලටත් සිදු වුණ බව අපි දන්නවා. මුස්ලිම් ජනතාවටත් විශාල පාඩුවක් සිද්ධ වුණා. මුස්ලිම් ජනතාවටත් අද ව්‍යාපාරවල යෙදෙන අයට ගැටලුවක් ඇති වෙලා තියෙනවා. හැබැයි ඒ තත්ත්වෙන් මිදෙන්න නම් අනිත් ජනතාවගේ විශ්වාසය ගොඩනැගෙන ආකාරයට කටයුතු කිරීමේ අවශ්‍යතාවයක් අනිවාර්යම තියෙනවා. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ ඉදිරි කාලය තුලත් කොහොමද අපි මේ ජාතිවාදයෙන් තොරව සිංහල මුස්ලිම් දෙමළ සියලු දෙනා එකට කටයුතු කරන්න කියන එක පිළිබඳව සාකච්ඡා කරන්න ඕන. අද බලන්න මේ එකාතකින් මේ ජාතිවාදයේ මතු කරන එක කණ්ඩායමක් තමයි දේශපාලන පක්ෂ. ජාතීන් විදියට පක්ෂ නම් කරගෙන තියෙන. ඒ සියලු පක්ෂ අවසාන කළ යුතු වෙනවා. ඇයි පක්ෂ නම් කරගන්නේ ජාතීන් විදියට? සිංහල පක්ෂ, දෙමළ පක්ෂ, මුස්ලිම් පක්ෂ මෙතනින්ම තමයි මේ බෙදීම පටන් ගන්න. මේ රටේ උත්තරීතර පාර්ලිමේන්තුවේම මේ බෙදීම පටන් අරගෙන තමයි මේ යටට ගෙනියන්නේ. එහෙම අවශ්‍ය වෙන්නේ නැහැ. ජාතීන් විදියට පක්ෂ තියෙන එක නවත්තන වැඩපිළිවෙලකට සියලු දෙනා ඒකමතිකව යා යුතු වෙනවා. එතනින් තමයි මේ වැඩේ පටන් ගන්න ඕන. ඊළඟට අනිත් පැත්තට පාසල් නම් කිරීම. සිංහල බෞද්ධ පාසල්, සිංහල පාසල්, මුස්ලිම් පාසල්, කතෝලික පාසල්, Hindu පාසල්, දෙමළ පාසල්, මේ මොනවාද මේ පාසල් එහෙම නම් කරන්නේ? සියලු දෙනාට ඉගෙන ගන්න පුළුවන් විදියට පාසල් නම් කරන්න ඕන. මෙය වෙනස් කරන්න ඕන. දැන් රජයට වගකීමක් තියෙනවා කමිටුවක් පත් කළා. බලය ඇති පාර්ලිමේන්තුවේ හෝ කමිටුවක් පත් කරමින් මේ වන් තත්ත්වයක් නැමත ඇති නොවෙන්න මග බලා ගන්න මේ සියලු දෙනාට වගකීමක් තියෙනවායි කියලා මම කියනවා. අපි පාසල් සියලු දෙනා පොදුවේ පාසල් ටික ඇති කර ගන්න ඕන. ඒ වගේම දැන් බලන්න බැංකු වෙනම බැංකු වෙනම ජාතීන් අනුව බැංකු අවශ්‍ය වෙන්නේ නැහැ මේ රටේ. මේක ශ්‍රී ලාංකිකයන්ගේ බැංකු, ශ්‍රී ලාංකිකයන්ගේ පාසල්, ශ්‍රී ලාංකිකයන්ගේ සියලු දෙනාට එන්න පුළුවන් විදිය පක්ෂ මේ தත්ත්වය ඇති කරගත්තොත් අපිට මේ බොහෝ දේවල් වලින් මිදෙන්න පුළුවන් කියලා මං හිතනවා. ඒ වගේම තමයි අමාත්‍යංශ නම් කිරීමේදී වෙනම අමාත්‍යංශ, මුස්ලිම් කටයුතු අමාත්‍යංශේ, බෞද්ධක මේ ඉන්න බුද්ධ ශාසන ඇමතුමා බුද්ධ ශාසන අමාත්‍යංශේ, Hindu කටයුතු අමාත්‍යංශේ, මේවා සත පහක වැඩක් ඇති කාරණා නෙවෙයි. ආගමික කටයුතු අමාත්‍යංශය කියලා එකක් තිබම හොඳනම් ප්‍රමාණවත්. ඒක ඕන්නම් මුස්ලිම් කෙනෙකුට දීපු ආවේ, ඒක ඕන්නම් දෙමළ කෙනෙකුට දීපු ආවේ, ඒක ඕන්නම් සිංහල කෙනෙකුට දීපු ආවේ. ඒ හැම කාට දුන්නත් එයාගේ වගකීම තමයි සියලු ආගම්වලට එක විදියට සැලකීම. බුද්ධ ශාසන ඇමතුමාට සිද්ධ වෙනවා පන්සල් ටික බලාගන්න. වෙනමකුත් නෑ, තුම බලන්නේ මේ පැත්ත විතරයි. මොකද ඒකේ තුමගේ වගකීම. එතකොට Hindu කටයුතු ඇමතිවරයාට ඒ වගකීම. මුස්ලිම් කටයුතු ඇමතිවරයාට ඒ වගකීම. එයා බලනවා වැඩියෙන් පල්ලි ටිකක් පටන් ගන්න. එයා බලනවා වැඩියෙන් පාසල් ටිකක් පටන් ගන්න. දැන් මද්රසා පාසල් කියලා නම් කරගෙන යනවා. මේ අධ්‍යාපන අමාත්‍යංශ කරන්න ඕන කාර්යයක්. අධ්‍යාපන අමාත්‍යංශයක් මේ රටේ තියෙන වෙනමයි පාසල්. ආගමික කටයුතු අමාත්‍යංශ වලින් මෙහෙවන්. මේවනවත්තනකම් මේ රටේ සාමයක් ස්ථිර වශයෙන් ඇති කරගන්න සාමයක් හැකියාවක් නැtei කියන එක අපිට පැහැදිලිව සඳහන් කරන්න වෙනවා. අපි දන්නවා අපිට කිසිදු අවශ්‍යතාවයක් නැහැ මුස්ලිම් සහෝදරයන් එක්ක අපි හොඳින් ඉන්න. එකට ඉන්න අවශ්‍යයි. එහෙම වෙන් වෙන්න කිසිම අවශ්‍යතාවයක් නැහැ. නමුත් ඔබතුමාල්ලම දන්න කාරණයක් තමයි මේ මන්ත්‍රීවරුන් පිළිගන්න ඕන. අපි දන්නවා අපි පිළිගන්නවා සියලුම මුස්ලිම්වරු ත්‍රස්තවාදීන් නෙවෙයි. 100% තමයි ත්‍රස්තවාදීන් විදියට මේ මුස්ලිම් සමාජයෙන් අද වෙම් ගලා තියෙන. හැබැයි එකක් මතක තියාගන්න, සියලු මුස්ලිම් ජනතාව ත්‍රස්තවාදීන් නොවුනට මේ මතාවේ ත්‍රස්තවාදීන් වෙච්ච සියලු දෙනා මුස්ලිම් ජනතාව වෙලා තියෙන. ඒක පිළිබඳව ඔබතුමාලා විශේෂ අවධානය යොමු කරන්න. දැන් හරි ඔබතුමාලා පක්ෂ බේදයෙන් තොරව ඊළඟ සැරේ පාර්ලිමේන්තු වැඩි මන්ත්‍රීකාණක් ගන්නෙ කොහොමද? එහෙම කියලා හිතන්නේ නැතුව එකතු වෙලා මේ රටේ තියෙන නීති රීති වලට එකතු වෙන්න. මේ රටේ ශ්‍රී ලාංකිකයන් විදිහට කටයුතු කරන්න පුරුදු වෙන්න. එක නීතියකට යමු. එක වැඩපිළිවෙලකට යමු. ඒ වැඩපිළිවෙල අපි කියන්නේ නෑ බෞද්ධ වැඩපිළිවෙලක් වෙන්න ඕන කියලා. බෞද්ධ රාජ්‍යයක් තමයි ප්‍රධාන ආගම අපේ බෞද්ධ. සිංහල වැඩි දෙනා ඉන්න රටක්. නමුත් අපි හැම වෙලාවෙම බෞද්ධය සිංහලය විදිහට අනිත් ජාතීන්ගේ අදහස් වලට අහුම්කම් දෙන්න සූදානම්. හැබැයි බෙල්ලමිරි කළා ඒව ගන්න සූදානම් වෙන එක මං හිතන්නේ නෑ මේ රටට හොඳ කාර්යයක් කියලා. හැමදාම පාර්ලිමේන්තුවේ තීරණාත්මක ඡන්දයක් එනකොට මොනව හරි කොන්දේසි ටිකක් ගේනවා. දැන් මේ රටේ ඡන්ද ක්‍රමයේ පවා වෙනස්සක් ඇති කරගන්න මේ පක්ෂ කටයුතු කළා දියන. 112ක් තමයි මුල් කාලේ මේක ආරම්භ කරනකොට අවම ඡන්ද ප්‍රමාණයක් ගන්න ඕන උනේ mantri දුර ලබා ගන්න. 100ට දැන් 5ට අඩු කළා දියන. ඈ? ඔව් දැන් 100ට 5ට ඊට පස්සේ අඩු කළා දුන්නා. මුලින් 112කට මේක තිබුණේ. දැන් බලන්න මේ වගේ තව මොනවද මේ බෙල්ල මිරිකල මේ ගන්න දේවල් වලින් වැඩක් වෙන්නේ නැහැ. අපි සාකච්ඡා කළ සතුටෙන් නැවතත් සිංහල දෙමළ මුස්ලිම් ජනතාවට එකට ඉන්න පුළුවන් පරිසරයක් නිර්මාණය කිරීමයි අවශ්‍ය වෙන්නේ. දැන් බලන්න කාදිනල්තුමාගේ හැසිරීම. උන්වහන්සේගේ පල්ලිවල තමයි බෝම පිපුරුවේ. උන්වහන්සේගේ පල්ලිය බෝම පිපුරුවේ. උන්වහන්සේලා කතෝලික ජනතාවට හානියක් වුණේ. උන්වහන්සේ කොහොමද හැසිරුනේ? කිසිම කෝලාහලයක් ඇති නොවෙන්න, ප්‍රචණ්ඩ ක්‍රියාවක් ඇති නොවෙන්න කාදිනල් උන්වහන්සේ කැපවීමෙන් කටයුතු කරා. ඒ පිළිබඳව අපි අගය කරන්න ඕනේ. ඒක අනිත් අයටත් ආදර්ශයක්. බෞද්ධයන් විදිහට අපිටත් ආදර්ශයක්. මුස්ලිම් අයටත් ආදර්ශයක්. හින්දු අයටත් ආදර්ශයක්. ඒ ආකාරයෙන් කටයුතු කිරීම අවශ්‍ය වෙනවා. අද ඒ නිසා තමයි කාදිනල්තුමාට මේ රටේම මතයක් එන්නේ ඊළඟ නොබෙල් සෑම ත්‍යාගයට හිමිකම් දරන්න අයිතියක් තියෙනවා කියලා ඒකත් මම සාතික කරනවා. එතුමාට ඒක හිමි විය යුතුයි. ඒ සඳහා රජ යෝජනාවක් ගැනීම කිසිම වරදක් නැtei කියන එකත් මම මේ අවස්ථාවේ සඳහන් කරන්නට කැමතියි. අපිට නැවත මේ රටේ කළු ජූලියක් අවශ්‍ය වෙන්නේ නැහැ. අපිට අවශ්‍ය වෙන්නේ නැහැ මුස්ලිම් ජනතාව පීඩාවට පත් කරන්න. මේක මුල් කරගෙන මුස්ලිම් ගම්මාන වලට පහර දෙන්න හෝ මුස්ලිම් අයට එරෙහිව කටයුතු කරන්න කිසිඳුම මනාවක් අපිට නැහැ. මේ රටේ දැන් ඒ අමිහිරි අතීතය අපි අමතක කළා. අපි සහයෝගයෙන් එකමුතුව වැඩ කරන යුගයක් ඇති කරගන්න තමයි අපිට අවශ්‍ය වෙන්නේ. දැන් මේ රටේ පසුගිය කාලේ මද්‍රව්‍ය ජාවාරා සිද්ධ වුණා. ඒව අල්ලන්න වැඩපිළික් හැදුවා. වේගෙන් මද්‍රව්‍ය අල්ලගෙන අල්ලගෙන ගියා. අද වෙනකොට ඒක කතා වෙන්නේ නැති ගානට ඇවිල්ලා තියෙනවා. මට සැකයක් තියෙනවා මේ මද්‍රව්‍ය ජාවාරමට එරෙහිව ගෙනිච්ච වැඩපිළිවෙල අඩපණ කිරීමට මේ වගේ බෝම්බ පුපුරන්න කටයුතු කරාද කියන එක පිළිබඳව සැකයක් තියෙනවා. මොකද මේ මද්‍රව්‍ය ගේන රටවල් මොකද්ද කියලා අපි දන්නා. මේවට වැඩියම සම්බන්ධ වෙලා ඉන්නේ කවුද කියලා අපි දන්නා. මේ සම්බන්ධ වෙච්ච අය ඒවයින් බේරෙන්නේ අවධානය වෙනත් පැත්තකට යොමු කරන්න මේ කාර්යයට සම්බන්ධ වුණාද කියන සැකය අපිට තියෙනවා. නමුත් අපි ජනාධිපතිතුමාටත් ආරක්ෂක අංශවලටත් කියන්නේ මද්‍රව්‍ය අල්ලන වැඩපිළිවෙල නැවත ආරම්භ කළ කටයුතු කිරීමේ අවශ්‍යතාවය තියෙනවා. සියලු පොලිස් නිලධාරීන් තැන් තැන්වල මුර කරන්න විතරක් නෙමෙයි මේ වැටලීම් කරන්නත් යම් ප්‍රමාණයක් තියාගන්න අවශ්‍ය වෙනවා. ඒ වගේම තමයි මේ ත්‍රස්තවාදී ක්‍රියාවන්ට සම්බන්ධ වෙන අයගේ දේපළ පිළිබඳව අපි බැලුවා. අපිට අහන්න ලැබුණ ජනමාධ්‍යවල බිලියන ගණන් වත්කම් තියෙන්නේ මේ අයට. මෙයට බිලියන් ගණන් වත්කම් තියෙන්නේ. මුදල් අහුවෙන්නේ ලක්ෂ ගණන්. දැන් මේවට පොඩියට හරි උදව් කරපු අයට ලක්ෂ 20 ගානේ දීලා තියෙනවා. ලොකු අයට බිලියන් ගණන් දීලා තියෙනවා. මේ කොහෙන්ද මේ සල්ලි ආවේ? කවුද මේවට උදව් කරන්නේ කියන එක පිළිබඳව විශේෂ අවධානයක් යොමු කරන්න ඕන. ඒ වගේම මේ ත්‍රස්තවාදීන් සතුව තියෙන දේපළ ත්‍රස්තවාදීන්ට උදව් කරන අයගේ දේපළ මේ සියල්ලම රාජසන්තක කරන්න අවශ්‍ය කටයුතු වහාම කරන්න ඕන. ඒකට අවශ්‍ය නීති රීති මේ පාර්ලිමේන්තුවට මාසයක් ඇතුළත ගේන්න කටයුතු කරන්නයි කියන්නේ ඉල්ලීම මා මේ අවස්ථාවේ රජයට කරන්න කැමතියි. අපි තමුන්නාසෙලා එතකොට තමයි අපිට මේ විශ්වාසයෙන් කටයුතු කරගන්න පුළුවන්කම ලැබෙන්නේ. මේක වෙනම මුස්ලිම් අයගෙන් මුස්ලිම් මන්ත්‍රීවරුන්ගෙන් මුස්ලිම් ජනතාවගෙන් මම ඉල්ලා හිටින්. අපි බොහොම සහයෝගයෙන් යුද්ධ කාලේ මුස්ලිම් අයයි අපේ ආරක්ෂක හමුදාවයි බොහොම සහයෝගයෙන් කටයුතු කරා. සිංහල ජනතාවත් මුස්ලිම් ජනතාවත් එකට බැඳීමක් තියෙනවා. ඒක නැති කරගන්න අපි කාටවත් උවමනාවක් නැහැ. ඔබලා ඉන්නේ අපිත් එක්ක අපේ ගම් මැද්දේ ඉන්නේ වෙනම එක කණ්ඩායමක් එක ගමක නෙමෙයි ඒ නිසා අපි සහයෝගයෙන් ඉදීම අත්‍යවශ්‍යයි ගැටුමකට නොයා ජීවත් වීම අත්‍යවශ්‍යයි ඒ සඳහා අපි වැඩපිළිවෙළ සකස් කරන්න ඕන ඔබලාගේ තරුණයන් දැනුවත් කරන්න පල්ලිය මගින් මේ කටයුතු කරන්න මෞලවිතුමාලට කියන්න මේ තරුණයන්ට අවශ්‍ය දැනීම ලබා දෙන්න කියලා ආගම ඕනවට වැඩි ඔළුවට කාවද්දනවට වැඩි සමාජයේ අනිත් එක් අයත් එක්ක සහයෝගයෙන් ජීවත් වෙන්න කොහොමද කියන එක පිළිබඳව ඒ අයව දැනුවත් කරන්න කියන්න පාර්ලිමේන්තු ඉන්න මහජන නියෝජිතයෝ ඔබේ ප්‍රජාව වෙනුවෙන් ඔබේ ප්‍රජාව ඒ වෙනුවෙන් දැනුවත් කිරීමට අවශ්‍ය පියවර ගන්න මැච් එක ගහනකොට ලංකාවයි පකිස්තානයයි පකිස්තානය දිනනකොට හුරේ දාන ජනතාවක් නෙමෙයි මේ රටේ ජීවත් වෙන්න ඕන අපි දකින්න ඒ වගේ දේවල් එහෙම වෙන්න ඕනේ නැහැ ශ්‍රී ලංකාව වෙනුවෙන් පෙනී හිටින්න ඕන ඒ මානසිකත්වයෙන්ම පේනවා මේ බෙදීම ඇති වෙනවා කියලා ඒව නවත්ත ගන්න තමුන්නාසලට වගකීමක් තියෙනවා පල්ලිවල ඉන්න පූජකතුමන්ලටත් වගකීමක් තියෙනවා කියන එක මා මේ අවස්ථාවේ සඳහන් කරන්න කැමතියි ඒ වගේම ගරු සභාපතිතුමනි මේ පසුගිය කතා කීපෙදිම ගෙනාපු යෝජනාවක් තිබුණා මේ විශ්වවිද්‍යාලයක් සම්බන්ධ මේ මඩ කලපුවේ ඇති කරන විශ්වවිද්‍යාලයක් සම්බන්ධ මේක කියව කියව ඉන්න දෙයක් නැහැ තමුන්නාසල රජේ ඉන්නේ තමුන්නාසලගේ අමාත්‍ය මණ්ඩලයක් තියෙන කැබිනට් පත්‍රිකාවක් ගෙනල්ලා මාත්‍ය මණ්ඩලයේ සහතික සම්මත කළා මේක මේ පාර්ලිමේන්තුවට ගේන්න අපේ විරුද්ධත්වයක් නැහැ රජයට විශ්වවිද්‍යාලයක් පවරා ගැනීම සම්බන්ධ තව විශ්වවිද්‍යාල ඇති කරන්න ඕන ඒවට හොඳ පාඨමාලා දෙන්න ඕන නිකන් කියව කියව ඉන්නේ නැතුව දැන් මීට කලින් කතා කර මන්ත්‍රීවරුත් මේක කතා කරා මේ කාගේ වුණත් අපිට අදාළ වෙන්නේ නැහැ මේක කියවන්න ඕන නැහැ රජයේ මන්ත්‍රීවරු මේකට අවශ්‍ය කටයුතු කරන්න බලය තියෙන රජයට ඒ නිසා රජය කැබිනට් පත්‍රිකාවක් මේ එන කැබිනට් මණ්ඩලයටම ගේන්න පුළුවන් ඊළඟ මාසෙම පාර්ලිමේන්තුවට ගෙනා මේක සම්මත කළා අවශ්‍ය වැඩපිළිකරට යන්න පුළුවන් එහෙම නැතුව මේකෙන් අර පක්ෂයක් කෙනා මේ පක්ෂයක් කෙනා කියලා වාසි ගන්න කටයුතු කරන්නේ නැතුව තමුන්නාසලා ඒ වගකීම දරන්නේ කියන ඉල්ලීම මේ අවස්ථාවේ අපි කරන්නට කැමතියි. ඒ වගේම දැන් ඩ්‍රෝන කැමරා පාවිච්චිය තහනම් කරලා තියෙනවා. ඩ්‍රෝන කැමරා පාවිච්චිය තහනම් කරලා තියෙනවා. නමුත් අපිට වාර්තා වෙනවා. මේ වෙනකොටත් මේ නැගෙනහිර පළාතේ උතුරු පළාතේ ඩ්‍රෝන කැමරා පාවිච්චි වෙනවා. මේ බොහොම උඩින් යන කිලෝමීටර් ගාණක් උඩින් යනවා. මේවායි කතාවක් යනවා මේක ඇමරිකාව සම්බන්ධ වෙලා කරන කාර්යයක් කියලා ඉඩම් මැනීමක් සම්බන්ධව සිද්ධ වෙනවා කියලා මේ පිළිබඳව අපි දන්නේ නැහැ මොකද්ද වෙන්නේ කියලා මේ මිලේනියම් ෆන්ඩ් එකත් එක්ක නැත්තම් එන අරමුදලකුත් එක්ක මේ කටයුත්ත සිද්ධ වෙනවා කියන ආරංචි යනවා ඉඩම් පිළිබඳව තොරතුරු රැස් කිරීමක් පිළිබඳව කතා වෙනවා ඒ පිළිබඳව ඔබතුමා ලාගේ අවධානය යොමු කළා මේ පිළිබඳව රටේ ජනතාව දැනුවත් කරන්න තහනම් නම් කාටත් තහනම් නැත්නම් රජය
කිරිතරතුමා කාලය අවසන් කාලය අවසන්
පාර්ලිමේන්තුවේ මේ කටයුත්තක් සිද්ධ වෙනවා කියලා එලිදරව් කිරීමේ වගකීමත් අමුණාසලාට තියෙන එකයි කියන එකත් සඳහන් කරමින් මාණ්ඩිනේ ඔබතුමාට බොහොම ස්තුතියි
බොහොම ස්තුතියි ගෞරව එම් නසීර්
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම් இதற்கான உங்களுக்கு சபை தலைவர் தலைவர் அவர்களுக்கு நன்றி. கடந்த நாட்டிலே 21ஆம் தேதி ஏற்பட்ட ஞாயிறன்று கத்தோலிக்க சமூகத்தில் ஏற்பட்டுள்ள ஒரு சம்பவத்தை முழு சமூகமும் இலங்கையில் இருக்கின்ற இலங்கை பிரஜைகள் எல்லோரும் கவலைப்படுகின்ற ஒரு நிலைமை ஏற்பட்டிருக்கின்றது. அதிலும் குறிப்பாக முஸ்லிம் சகோதரர்கள் என்ற ஒரு அடிப்படையில் நாங்கள் மிகவும் கவலைப்படுகின்றோம். இந்த நாட்டிலே இவ்வாறான மிலேச்சத்தனமான ஒரு கும்பல்கள் இவ்வாறான செயற்திட்டங்களை செய்திருக்கின்றதை நினைத்து முஸ்லிம் சமூகம் இன்றைக்கு தலைகுனிகின்ற ஒரு நிலைமை மாறியிருக்கின்றது. குறிப்பாக தற்போது முன்வரிசையில் இருக்கின்ற எதிர்க்கட்சி தலைவர் உறுப்பினர்கள் பேசுகின்ற போதும் உறுப்பினர்கள் முஸ்லிம் மக்கள் பிரதிநிதிகளை பார்த்து விரல் நீட்டி பேசுகின்ற அளவுக்கு இந்த மிலேச்சத்தனமான கும்பல் முஸ்லிம் தரப்பில் இருக்கின்ற அவர்கள் செய்த அந்த நடவடிக்கையின் பிரகாரம் எங்களை உள்ளத்தால் நோகடிக்கின்ற அளவுக்கு அவர்கள் செய்திருக்கின்றார்கள். இருந்தாலும் கடந்த 21ஆம் தேதி நடந்த ஒரு விடயத்தில் இந்த இலங்கையிலே கத்தோலிக்க சமூகத்துக்கு இவ்வாறான பள்ளிவாசல் நிலை ஏற்பட்ட சம்பவத்தில் இந்த கத்தோலிக்க சமூகம் உயிரிழக்கப்பட்டும் காயம் அடைந்தவர்களையும் நினைத்து நாங்கள் எல்லோரும் இலங்கை பிரஜை என்ற வகையில் நாங்கள் கவலைப்படுகின்றோம். இவர்களினுடைய இல்லாமல் போனவர்களுக்கும் அக்காயத்தினூடாக இந்த வைத்தியசாலையில் அனுமதிக்கப்பட்டவர்களுக்கும் எங்களுடைய பிரார்த்தனைகள் உறுத்தாக வேண்டும் என இந்த சந்தர்ப்பத்திலே கூறிக்கொண்டு நான் குறிப்பாக இந்த முஸ்லிம் சகோதரர்கள் பயங்கரவாதிகள் என்று அடையாளம் கட்டப்பட்டவர்களை இன்று இலங்கை சட்டத்தில் கொண்டு வந்து நிறுத்தப்பட்டது இந்த இலங்கை சமூக முஸ்லிம்கள் முஸ்லிம் சமூகத்தினூடாக அடையாளம் காணப்பட்டு இன்று அவர்களை கைது செய்யப்பட்டிருக்கின்றார்கள். இவர்களை இந்த சட்டவிரோதமான நடவடிக்கையில் மேற்கொண்டவர்களை உடனடியாக இந்த அரசாங்கம் சட்ட ரீதியாக அவர்களை கைது செய்ய வேண்டிய தேவைகள் இருக்கின்றது. குறிப்பாக இவர்களை விட்டுவிட்டு இது ஒட்டுமொத்தமாக முஸ்லிம் சமூகம் பயங்கரவாதம் என்கிற அளவுக்கு இந்த பாராளுமன்றத்திலே எல்லோரும் பேசுகின்றார்கள். இது கடந்த காலங்கள் எத்தனை பயங்கரவாதங்கள் இந்த நாட்டில் ஏற்பட்ட போதும் ஒரு சிலர்கள் இவ்வாறாக இருந்த போதிலும் நாங்கள் இவற்றை பற்றி ஒருபோதும் பேசவும் இல்லை. நாங்கள் இந்த இலங்கையிலே பயங்கரவாதம் உருவாக வேண்டும் என்றால் இந்த கடந்த 30 ஆண்டுகள் நடந்த யுத்தங்களை எடுத்து பார்த்தால் காத்தாங்குடியில் 30 நூற்றுக்கும் மேற்பட்டோர்கள் பள்ளிவாசலிலே உயிரிழந்திருக்கின்றார்கள். கடந்த ஆட்சியின் காலத்திலே இவ்வாறாக நடந்தது முஸ்லிம்களுக்கு என்ற வியாபார ஸ்தாபனங்கள் வீடுகள் கடைகள் எரிக்கப்பட்டு மக்களை எரித்த போதிலும் நாங்கள் எந்த ஒரு பயங்கரவாதத்திலும் நாங்கள் ஈடுபடவில்லை. இவ்வாறாக இருக்கின்ற ஒரு சந்தர்ப்பத்தில் இந்த ஒரு சில நபர்கள் இந்த இவ்வாறான செயற்திட்டங்களை செய்ததை நினைத்து நாங்கள் எல்லோரும் கவலைப்படுகின்றோம். அது சிங்களவர்களாக இருக்கலாம், முஸ்லிம்களாக இருக்கலாம், தமிழர்களாக இருந்தாலும் இந்த நாட்டிலே இருக்கின்ற இலங்கை பிரச்சனைகள் என்ற ஒரு அடிப்படையில் மனிதர்கள் மரணிக்கின்ற உதவு எல்லோருக்கும் கவலை வரும். ஆனால் எங்களை எல்லோரையும் நோக்கி ஒட்டுமொத்தமாக முஸ்லிம் எல்லோரையும் பயங்கரவாதிகளாக பார்ப்பது எங்களுக்கு கவலையாக இருக்கின்றது. எல்லோரும் இந்த பாராளுமன்றத்தில் கௌரவ உறுப்பினர்கள் எல்லோரும் பேசுகின்ற போது எங்களை ஒரு பயங்கரவாதிகளாக பேசுகின்ற பார்க்கின்றார்கள். இது எங்களுக்கு மிகவும் கவலையாக இருக்கின்றது. அதே போன்றுதான் நாங்களும் இந்த நாட்டிலே பிறந்து இது எங்களுடைய நாடு, நாங்கள் சுதந்திரமாக வாழ வேண்டும் என்கின்ற ஒரு நினைப்பாட்டோடு நாங்கள் இருக்கின்றோம். நாங்கள் எங்களுக்கு சிங்களவர்களுக்கு எவ்வளவு உரிமைகள் இருக்கின்றதோ, தமிழர்களுக்கு எவ்வளவு உரிமைகள் இருக்கின்றதோ அதே போன்றுதான் முஸ்லிம் மக்களுக்கும் அந்த உரிமை சம உரிமைகளாக தர வேண்டிய பொறுப்பு இந்த நாட்டிலே இருக்கின்ற அரசுக்கும் இந்த இருக்கின்ற எல்லோருக்கும் தேவையிருக்கின்றது. கடந்த நாட்களில் ஏற்பட்டிருக்கின்ற சம்பவங்களை எடுத்து பார்க்கின்ற போது அவிசாவலையிலே தமிழ் பாடசாலையில் ஒன்று எங்களுடைய முஸ்லிம் ஒரு ஆசிரியர் ஒன்று பாடசாலையை கற்பிக்க சென்ற போது அவருடைய அபாயெல்லாம் அவருடைய தோளை சோளை இருந்தது, அந்த சோளை இழுத்து அவரை அந்த பாடசாலைக்கு கற்பிக்க வர வேண்டாம் என்று சொல்லியிருக்கின்றார். அந்த பாடசாலையில் கிட்டத்தட்ட 15 ஆண்டுகள் 11 ஆண்டுகள் அந்த பாடசாலையில் அந்த பெண் ஆசிரியர் பாடு கற்பித்திருக்கின்றார். வெற்றியெல்லாம் மறந்து எந்த ஒரு காலைத்தனமான ஒரு பயங்கரவாத செயலை இந்த முஸ்லிம் சகோதரர் செய்து இருக்கின்றார் என்று அந்த ஆசிரியர் 12 ஆண்டுகள் அந்த பாடசாலையை கற்பித்ததை மறந்துவிட்டு இவர்கள் இவ்வாறான இந்த செயற்திட்டங்களை செய்வதை நினைத்து கவலைப்படுகின்றோம். அது மட்டுமல்லாமல் நேற்று மாளிகாவத்தை பள்ளியிலே கத்திகள் கோளாறுகள் இவையற்றையெல்லாம் பள்ளிக்கு புறமாக இருக்கின்ற ஒரு கிணத்திலே அவ்வாறாக போட்டுவிட்டு அது பள்ளிக்கு சொந்தமான இடமாகவும் அதிலே இருக்கின்ற எல்லா ஆயுதங்களும் எல்லா இதுவும் இது முஸ்லிம் பள்ளிக்காக உறுத்தாக இதை காட்டியிருந்தார்கள். இப்படியெல்லாம் செல்வது கூறுவது என்பது எங்களுக்கு ஒரு கவலையாக இருக்கின்றது. அது மட்டுமல்லாமல் இந்த கத்தி கோளாடு என்பது இது முஸ்லிம் மக்கள் வீட்டில் மாத்திரமல்ல எல்லா மதத்தவர்கள் வீட்டிலும் இருக்கின்றது.
போயிட்டு போடு படுத்து போயிட்டு போடு
ஒத்துமாய் கதா இதா சாதாரணாய் பே முஸ்லிம் கட்டுவத்தை அமைத்துமா கேளத்தேனுவா மே பள்ளிக்காவா தீன சோம் பூமி சுத்தகரண்ட தமாய் கடுகன்ல தீன கேளா உபத்துமாய் கதாவாய் முஸ்லிம் கட்டுவத்தை அமைத்துமாய் கதாவை பரஸ்பராய்
மந்திரோரு மித்திர கதாகரன் கூட முஸ்லீம் ஹெம கட்டியம கொட்டி ரசவாதி கீழா கீன கூட தான் அப்படி அது கணக்காட்டு மேக்கு கெமத்தி மேக்கு பே மே முக்காத்த லங்கதி மீ கே மாசி விசி எக்வெனிதினே சித்தி முஸ்லீம் முஸ்லிம் முஸ்லிம் ஹெம கட்டியம போலீசி ஆரக்ஷாட்டு அந்தர்லா போலீசி நீதி கிரியாத்மக அவஸ்தாவது மாட்டேன்
கௌரவ
உறுப்பினர் ஆகவே நான் இந்த அடிப்படையிலே நான் இந்த சம்பவங்களை வன்மையாக வர்ணிக்கிறேன். நாங்கள் இந்த நாட்டிலே ஒரு பிரஜையாக இருக்கின்ற போது எங்களுக்கு இந்த உரிமைகள் வேண்டும், உரிமைகளை தர வேண்டும். அந்த மட்டக்களப்பிலே அந்த யூனிவர்சிட்டியை பற்றி பேசுகின்றீர்கள். இந்த யூனிவர்சிட்டி என்பது இந்த நாட்டிற்கும் இந்த அரசுக்கும் தெரியாமல் எந்த ஒரு சந்தர்ப்பத்திலும் அந்த யூனிவர்சிட்டி என்பது வர முடியாது. அது தனி இஸ்புல்லாவுக்கு மாத்திரமல்லது, முழு இலங்கையில் இருக்கின்ற தமிழ் முஸ்லிம் சிங்களவர்களுக்குரிய ஒரு ஒரு பல்கலைக்கழகமாக தான் நாங்கள் இதை பார்க்கின்றோம். இது உங்களுக்கு விருப்பமில்லை என்றால் இந்த நாட்டு சட்டத்தினூடாக நீங்கள் தடை செய்ய வேண்டும் என்றால் அதை செய்யுங்கள். அதன் இஸ்புல்லாவினுடைய திறமை என்பது என்னவென்றால் இந்த நாட்டிலே ஒரு பல்கலைக்கழகம் வேண்டும், இது மூன்று இனத்தவர்களுக்கும் அந்த பல்கலைக்கழகம் தேவை என்றுதான் அதனை செய்கின்றார்கள். குறிப்பாக முஸ்லிம்களை நோக்கி அவர்களுக்கு கட்டப்பட்ட ஒரு பல்கலைக்கழகமாக நீங்கள் பார்க்க வேண்டாம் என்று நான் இந்த சந்தர்ப்பத்திலே கூறிக்கொள்கின்றேன். அது மட்டுமல்லாமல் இந்த முஸ்லிம்களுக்கு ஏற்பட்ட அநியாயங்கள் எத்தனையோ அநியாயங்கள் நடந்தது. அந்த சந்தர்ப்பத்திலே நாங்கள் எல்லோரும் ஒன்று சேர்ந்துதான் அந்த பிரச்சனைகளுக்கு ஒரு தீர்வாக எடுத்துக்கொண்டோம். ஆகவே இந்த மிளச்சித்தனமான கும்பங்கள் இதை செய்தது என்று நீங்கள் எல்லோரும் எங்களை ஒரு பயங்கரவாதிகளாக பார்க்க வேண்டாம். நாங்கள் உங்களோடு பிறந்து உங்களோடு இருந்து இந்த நாட்டிலே வளர்ந்து உங்களோடு கல்வி கற்று உங்களோடு இதெல்லாம் செய்துவிட்டு நாங்கள் இந்த கடந்த 30 ஆண்டுகளில் இந்த யுத்தம் நடந்த போது நான் ஒரு போலீஸ்காரனாக நின்று இந்த நாட்டுக்காக போராடி என்னுடைய காலிலே வெளிப்பட்ட சம்பவங்கள் உங்களுக்கு தெரியுமா? இவ்வாறெல்லாம் பேசுவது என்பது மனவர்த்தமாக இருக்கின்றது. எனவே நீங்கள் இந்த இந்த பயங்கரவாதம் என்கின்ற ஒரு கும்பல்களை நாங்கள் பிடிக்க வேண்டும் என்றால் எல்லோரும் ஒன்று சேர்ந்து இந்த நாட்டிலே யுத்தம் இருக்கக்கூடாது என்பதிலே நான் திட்ட தெளிவாக இருக்கின்றேன். எனவே நீங்கள் எல்லோரும் தனிய முஸ்லிம்களை குறிபார்த்து பயங்கரவாதிகள் என்று பேசுவது மிகவும் இந்த இந்த சஹரான் என்கின்ற ஒரு ஒரு மிதைச்சித்தனமான ஒரு தரவுகள் இந்த முஸ்லிம் சமூகத்தை தலைகுடிகின்ற அளவுக்கு ஆக்கியிருக்கின்றார்கள் என்பது பெரிய மனவேதனையாக இருக்கின்றது என்பதை இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். எனவே தவிசாளர் அவர்களே, நீங்கள் முஸ்லிம்களை குறிபார்த்து முஸ்லிம்களினுடைய எல்லா விடயங்களையும் பயங்கரவாதிகளாக நினைத்து எல்லா விடயங்களையும் நீங்கள் ஒரு பயங்கரமாக பார்ப்பது எங்களுக்கு கவலையாக இருக்கின்றது. நாங்கள் இந்த மூன்றின மக்களும் இந்த நாட்டில் ஒரு பிரஜைகளாக ஒரு பிரச்சனையும் இல்லாமல் பயங்கரவாதம் இல்லாமல் நல்லபடியாக இருக்க வேண்டும் என்பதில் நாங்கள் குறிப்பாக இருக்கின்றோம் என்று இந்த சந்தர்ப்பத்திலே கூறிக்கொண்டு என்னுடைய பேச்சை நிறைவு
செய்கின்றேன்.
கதாநாயகத்துவனி மேவிச்ச பாஸ்குவிருதவிச்ச இத்தாம சோகஜனக சித்தியம் பாசு ஏபிடி பந்தப பார்லிமெண்ட்வே விவாதக்கரண மோத்தி ஏபிடி மதவ வச்சன கீப்பே கதாக்கரண்ட அவஸ்தாவ லபிமகன மம இத்தாம கனகாட்டுங்குன சத்துப்பு ஏ சித்தியதி பலமுகட்டம் மம ஏ மியகிய சியலும தினத் பலமின வத்தாவட்ட மே வகை சித்தியக்கு மியகிய விதேசிக்க பிலிமந்தவத் அப்பே கௌரவனீய கனகாட்டுவத் சோக்கியாட்பட்டுக்கணும். இவகேம ரோகாத்துறல் இன்ன சியலு தினாட்டம நிரோகி சம்பாத்தியல வேண்டுகில பிரார்த்தனர். இவகேம சித்திய துளிங் விசால வினாசியாக வேண்டுகி நுமுத் காதினல் துமா மதியாத் பெலா எத்துமாகே நாயகாத்பே எத்துமா கட்டவுத்து கரப்பு கிரமே கிரியாவனிசா எக்க பூம வரக்குனா மட்டப்பிரமே கத்தாகரப்பு உன்றி மந்திரித்துமாய் கத்தாவம் மகனிட்டியா එතුමාට මම කියන්න කැමති අපි කවදාවත් සියලු මුස්ලිම් ජාතිකයන් මේකට සම්බන්ධයි කියලා කියන්නේ නැහැ. මේ ත්‍රස්තවාදීන්ට විරුද්ධ විතරයි අපි කතා කරන්නේ. මොකද බොහොම අවුරුදු දහස් ගණනක් ශ්‍රී ලංකාවේ මුස්ලිම් උදවිය, සිංහල උදවිය, දෙමළ උදවිය ඉතා මිත්‍රශීලීව කටයුතු කරලා තියෙනවා. දේශපාලන බල අරගලවලට මේ ත්‍රස්තවාදය ඇතුල් කළා ඒ පිළිබඳව විරසකයක් ඇති වුණේ නැත්නම් ඒක කවදාවත් වෙනස් වෙන්නේ නැහැ. මුස්ලිම් පක්ෂ ඇති වෙන්නේ ඉස්සෙල්ලා මේ රටේ මුස්ලිම් නායකයින් මේ ප්‍රධාන දේශපාලන පක්ෂ දෙකේම නායකයින් හැටියට හිටියා. එයා ඉතාම ගරු කටයුතු සේවාවක් මේ පක්ෂ දෙකේම කරලා තියෙනවා. මුස්ලිම් සිංහල කටයුතු කර දෙමළ නායකයිනුත් මේ පක්ෂ දෙකේම ඉඳලා තියෙනවා. නමුත් මේ ජාතිවාදය ඇතුල් වුණාට පස්සේ තමයි ආගම්වාදී දේශපාලන පක්ෂ මතු වුණේ. නමුත් අද අපිට එක කාරණාව පිළිබඳව අද අපි කරන ගැටු වෙනවා. මේ කාරණාව අපිට නවතා ගන්න තීච්ච කටයුත්ත. මාමනැල්ලේ සිදුවීම විච්ච වෙලාවේ බුද්ධාංශයේ හරියට ක්‍රියාත්මක කෙරෙව්වා නම් මේ ආණ්ඩුව මේ භයානක සිදුවීම සිදු වෙන්නේ නැහැ. හුත්තලමේ වෙඩිබේත් හම්බෙච්ච වෙලාවේ, වනාත විල්ලුවේ හම්බෙච්ච වෙලාවේ හරියට ක්‍රියාත්මක කරා නම් ඇති. ඒකම මේ බුද්ධාංශයට ක්‍රියාත්මක කරන්න මේ ආණ්ඩුව ඉඩ දුන්නේ නැහැ. මේ ටික හරි දැනගත්තේ ඉන්දියාවේ රෝ ආයතනය අපේ බුද්ධාංශයට දීපු කඩවලින්. ඒක හරි කරියට ක්‍රියාත්මක කරා නම් මේ කාරණාව සිද්ධ වෙන්නේ. බැරි වෙලාවත් මේ සිද්ධිය වෙන්නේ ඉස්සෙල්ලා බුද්ධාංශය හරියට ක්‍රියාත්මක කරලා මේ සහරාල්ල වල්ල ගත්තා නම් කවුද ඒ පිටිපස්සෙන් ඉන්නා මේ පාර්ලිමේන්තුවේදී අපි දැනගන්න පුළුවන් වෙනවා. එහෙනම් ඒ සහරාල්ල වත්තඩු ගත්තාම කවුද ඒ වෙනුවෙන් කතා කරන්නේ? කවුද ඉදිරිපත් කරන්නේ කියන එක අපි කාටවත් කිසි ප්‍රශ්නයක් නැතුව දැනගන්න පුළුවන් වෙනවා. ඒක සිදු වුණේ නැහැ. නමුත් අද සමාජය කතා කරනවා සහරාල්ලගේ පවුල්ලක කටයුතු කරේ කවුද? ඒගොල්ලත් එක්ක ඝනදෙනු කරේ කවුද? ඒගොල්ලන්ව තමන්ගේ පක්ෂවල සමාජික කරගෙන හිටියේ කවුද? ජාතික ලැයිස්තුවට ඒගොල්ලන් කවුද අම්මේ කියන එක සමාජය දන්නවා. සමාජයේ පිළිබඳව කතා කරනවා. එතකොට සමාජය තුළ සැකයක් ඇති වෙනවා මේගොල්ලොත් මේවා පිටිපස්සේ හිටියද කියලා. ඒක වළක්වන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා තමයි අපි ඔක්කොම මහන්සි වෙන්නේ මේ පිළිබඳව ප්‍රශ්නේ විසඳුමක් ලබා ගන්නවා මිසක් ජාතිවාදී කෝලාහලයක් වෙන එක නවත්ත ගන්න උත්සාහ කරන්නේ. ඒ හින්දා තමයි බිෂොප්තුමාට අපි ස්තුතිවන්ත වෙන්නේ, කාර්දිනල්තුමාට අපි ස්තුතිවන්ත වෙන්නේ, අනිත් නායකයින්ට ස්තුතිවන්ත වෙන්නේ. අද මේ ආණ්ඩුවක් නෙමෙයි තියෙන මල ආණ්ඩුවක්. නැත්තම් රටේ නායකෝ කියනවා මේක ලෝකේ හැමතැනම තියෙන දෙයක්, අපේ රටෙත් මේක වෙලා තියෙනවා කියලා. සියලු ජනාධිපතිවරු කාලේ සිද්ධ වෙලා තියෙනවා, අපේ රටෙත් වෙලා තියෙනවා කියලා. නුත් එයාට කාටවත් මතක නැහැ මේ රටේ අවුරුදු 30ක මෙහෙසර බිහිසුණු යුද්ධයක් තිබුණා. රාජ්‍ය නායකයෝ ගණනාවක් හිටියා. නුත් මහින්ද රාජපක්ෂ මැතිතුමා බලයට පත් වෙනකන් ඒක නවත්තන්න පුළුවන් කමක් ඇති උනේ නැහැ. ලෝක යුද්ධ තිබුණා. ලෝක යුද්ධ තිබුණට මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටේ 2005 ජනාධිපතිතුමා හැටියට පත් වුණාට පස්සේ ඒ යුද්ධය අවසන් කරා. හැබැයි අපිට මතකයි මේ විපක්ෂය අද ආණ්ඩුවේ ඉන්න උදවියකට උදව් කරන්නේ නැහැ. ලෝක අවලාද කිව්වා. සමහර සුළු ජන පක්ෂ උදව් කරන්නේ නැහැ. මේ ආණ්ඩුව 2015 පිහිටවලත් ඒ යුද්ධය ජයග්‍රහණය කරපු උදවියට තමයි අරියාදු කරේ. ඒ හමුදා නිලධාරීන්ට තමයි අරියාදු කරේ. ඒ බුද්ධාංශයට තමයි අරියාදු කරේ. ඒකේ ප්‍රතිඵල තමයි අද මේ ඇවිල්ලා තියෙන්නේ. ඒ රට ආරක්ෂා කරන්න වැඩ කරපු වැඩපිළිවෙල මට මතකයි. ගෝඨාභය රාජපක්ෂ මහත්මයා ආරක්ෂක ලේකම්වරය හැටියට වීසා නැතුව මේ රටේ හිටපු කණ්ඩායමක් පිටමං කරන්න කටයුතු කරා. එදා ඔය කියන නායකයෝ ඔක්කොම විරුද්ධ වුණා. පලිගන්න හදනවා කියලා. විවිධ අංශවල සෙන්ට්‍රල් බැංකුවේ වාර්තාව ගත්තාම දැනුත් වීසා නොගෙන ඉන්න කණ්ඩායම මේ අවුරුතුන්ට වැඩි වෙලා තියෙනවා. ඕවස්ටේ විච්චවද විය. අග්‍රාමාත්‍යතුමාම කියනවා වීසා නැතුව මේ රටේ ඉන්න මුස්ලිම් භෝජකවරුන්ට ඔක්කොටම පිට වෙන්න කියලා. එහෙනම් දැනගෙන ඉඳලා තියෙනවා. නුත් දැන් මේ ප්‍රශ්නේ තියෙන්නේ මේක නිසා මේ රටේ ආර්ථිකයට වෙලා තියෙන හානිය පිළිබඳව. විශේෂයෙන්ම සංචාරක ව්‍යාපාරේ පළවෙනි වතාවට තමයි විදේශිකයෝ බරගානක් මේ ඝාතනය වුණේ. අද ඒ නිසා ලොකු කඩාවැටීමකට සංචාරක ව්‍යාපාරේ පත් වෙලා තියෙනවා. සංචාරක ව්‍යාපාරය කිව්වම හෝටලේ පමණක් නෙමෙයි. වක්‍ර සහ ඍජුව ලක්ෂ 10ක් විතර සංචාරක ව්‍යාපාරය තුර ජීවත් වෙනවා. මේ ආණ්ඩුව දීලා තියෙන පැකේජ් එක මදි. හෝටලේට පමණක්ගේ පැකේජ් එක දීලා වැඩියන්නේ
නැහැ. කරුමන්දරතුමා විනාඩි එකක් තියෙනවා.
ඔව් මට මිනිත්තුවක් තව දෙන්න. මොකද සංචාරක ව්‍යාපාරයට මේ වගේ අසීරු තත්ත්වයේ පත්විච්ච අවස්ථාවල මීට වඩා පහසුකම් දීලා තියෙනවා. මට මතකයි මම සංචාරක ඇමතුමා කාලේ. උතුරු නැගෙනහිර පළාත්වල හෝටල් ඔක්කොම විනාශ වෙලා තිබුණා. මේ රටේ අරමුදලක් තියෙනවා. රක්ෂණය වෙනුවෙන් ටෙරලිසම් වෙනුවෙන් දෙන 2%ක ලොකු අරමුදලක් තියෙනවා. අපි ඒ කාලේ අරමුදලෙන් මිලියන 50 ගානේ උතුරු නැගෙන පළාත්වල හෝටල් සංවර්ධනය කරන්න 2%ේ පොලියට මිලියන 50 ගානේ දුන්නා. කොළඹ හෝටල් කඩාවැටුණාම මිලියන 500 ගානේ දුන්නා ගලදාරි හෝටල් හිල්ටන් හෝටලයටයි. ඒකම ඊට ඉස්සෙල්ලා ආනන්ද තිසල්ලිස් මැතිතුමාගේ කාලේ සෑම හෝටලයක්ම පවත්වාගෙන කාමරයකට පොලී නැති ණයක් දුන්නා. මම පහුගිය දවස්වල බැලුවා මේ දීපු සියල්ලම අදාය වෙලා තියෙනවා. එහෙනම් ඒ වගේ ආධාරයක් ඒ අයට දෙන ගමන්ම සංචාර කර්මාන්ත සම්බන්ධ ගයිඩ්ලා ඒකම කුඩා වෙළඳසල් කරන අයට යම් කිසි සහන මුදලක් ඒ අයට ලබල දෙන්න මේවා පවත්වාගෙන යන්නේ. මොකද සංචාරක ව්‍යාපාරය කඩාවැටුණා කියලා ඒ කර්මාන්තයේ තියෙන යන්ත්‍රණය නවත්තන්න පුළුවන් කමක් නැහැ. ඒ යන්ත්‍රණය නවත්තුවොත් එහෙම ඊළඟට සංචාරක දියුණු කරනකොට ඒ යන්ත්‍රණය නැතුව ඒක කරන්න පුළුවන් කමක් නැහැ. ඊට අමතරව මේ රට සාමය ඇති
කරුමන්දරතුමා කාලය
ලෝකෙට මේ රටේ කලබලයක් නැති රටක් බවට පරිවර්තනය කරන්න ක්‍රියා කරන්න. එතකොට තමයි ජාත්‍යන්තරය පිළිගන්නේ. මේ රටේ යුද්ධය අවසන් වුණා කියලා, කලබල අවසන් වුණා කියලා. මේ අත්දැකීම මේ රටේ කීප අවස්ථාවක් දැකලා තියෙනවා. එනොත් ඒ හැම අවස්ථාවකම මේ වගේ සහන දීලා එය ප්‍රකෘමත් තත්ත්වයට ගෙනලා තියෙනවා. එහෙනම් මම රජයට කරනවා මේ දීපු පැකේජ් එක ඒගොල්ලන්ට මදි. ඊට වඩා යම් කිසි ශක්තිමත් වැඩපිළිවෙලක් ඇති කරන්න කියමින් මගේ වචන සුවල්පව සංකට බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි මන්ත්‍රීතුමා ගෞරව වේලුකුමාර්.
ගරු ගාමිණී ලොකුගේ මන්ත්‍රීතුමාගේ යෝජනාව සම්බන්ධයෙන් මේ සංචාරක ව්‍යාපාරයට අපි අද දැන් 3ට නැවතත් ඒ සියලුම මේ කට්ටිය හම්බ වෙනවා කැබිනට් සබ් කමිටේ එක. ටුවරිස් හෝටල් වලට එහා ගිහිල්ලා අනික් කට්ටියටත් ඒ අවශ්‍ය සහන දෙන්න මේ අවස්ථාවේදී අපි සාකච්ඡා කරගෙන යනවා. ඒ වගේම සියලු ණය මාස 12කට මොරටෝරියම් එකක් දීලා තියෙනවා. කිසි ණය ගෙවන්න
වාර්ගිකයක්
ගෙවන්න අවස්ථාවක් නැහැ.
මේ අන්තරේ මේ
පරතනන
ලොකු වීදමක් දරනවා. මට මතකයි ඒ කාලේ අපිට පුළුවන්කමක් ඇති වුණා හෝටල් කාමරවලට පොඩි මුදලක් මාස්පතා දෙන්න ණයක් හැටියට ඉන්ට්‍රස්ට් ෆ්‍රී ඒක ආපහු අය කරගන්න. එහෙම
වෙලාවනේ හොන්ඩබල් வேலுகுமார்
வாய்ப்புக்கு நன்றி. ஒதுக்கப்பட்டிருக்கின்ற காலம், ஒதுக்கப்பட்டுள்ள காலம் எவ்வளவு நேரம், எவ்வளவு நேரம்?
9 நிமிடங்கள்.
வாய்ப்புக்கு நன்றி. இன்று இந்த சபையிலே கடந்த மாதம் உயிர்த்த ஞாயிறு தினத்தன்று இடம்பெற்ற பயங்கரவாத தாக்குதலும் அதன் பின்னரான நாட்டினது நிலைமை தொடர்பான இந்த விவாதத்திலே கலந்து கொள்ள கிடைத்தது. இதிலே முதலாவதாக உயிர்த்த ஞாயிறு தினத்தன்று அந்த இடம்பெற்ற பயங்கரவாத தாக்குதலிலே தங்களது உயிர்களை இழந்த கிறிஸ்தவ சமூகத்தை சேர்ந்தவர்கள் உட்பட இந்த நாட்டினுடைய பிரஜைகள், வெளிநாட்டு பிரஜைகள், அவர்களது குடும்பத்தினருக்கு எங்களுடைய துக்கத்தையும் எங்களுடைய அனுதாபத்தையும் இந்த சந்தர்ப்பத்திலே தெரிவித்துக் கொள்கின்றோம். அதே போல உயிர் நீத்தவர்கள் என்னுடைய ஆத்மா சாந்தியடைவதற்கு பிரார்த்திப்பது போல இதனால் பாதிக்கப்பட்டு இன்று இருக்கக்கூடிய காயங்களுக்கு உள்ளாகி இருக்கக்கூடியவர்கள் மிக விரைவிலேயே குணமடைந்து நல்ல நிலைக்கு திரும்ப வேண்டும் என இந்த சந்தர்ப்பத்திலே பிரார்த்தித்துக் கொள்கின்றோம். அதே போல இந்த வேதனைக்குரிய, அதே போல இந்த ஒரு தேசிய ரீதியிலே நாட்டிலே ஒரு முக்கியம் பெறுகின்ற இந்த தருணத்திலே மிக முக்கியமாக ஞாபகப்படுத்த வேண்டும், அந்த உயிர்த்த ஞாயிறு பயங்கரவாத தாக்குதலுக்கு பின்னர் அதனை தொடர்ந்து எவ்விதமான அசம்பாவிதங்களும் இடம்பெறாத வகையிலே அந்த நிகழ்வுக்கு பின்னரான செயற்பாடுகள் ஒரு கட்டுப்பாட்டுக்குள் கொண்டு வரக்கூடிய வகையிலே அந்த மிலேச்சத்தனமான பயங்கரவாதிகளின் எதிர்பார்ப்புகளை அடைய முடியாதவாறு கட்டுப்படுத்தியதிலே முக்கியமாக நாங்கள் நன்றி கூற கௌரவப்படுத்த கடமைப்பட்டிருக்கின்றோம். காதினல் மெல்கம் ரஞ்சித் ஆண்டகை அவர்களினுடைய செயற்பாடு இந்த சபையிலே இந்த விவாதம் முழுவதுமே நாங்கள் கண்டோம். அனைவரும் எந்தவித பாராபட்சமும் இன்றி அவருடைய அந்த தலைமைத்துவம், முன்மாதிரியான செயற்பாடு, நாட்டினது நலன், இனங்களிடையிலான அந்த ஐக்கியம் தொடர்பாக அவர் செயற்பட்ட அந்த விதம் தொடர்பாக இந்த சபையிலே வந்து பேசப்பட்டதை கண்டோம். அவை இந்த சந்தர்ப்பத்தில் அவருக்கும் இந்த எங்களுடைய தேசம் சார்பாக எங்களுடைய கௌரவத்தை தெரிவித்துக் கொள்கின்றோம். அதே போல முப்படையினர், போலீஸ் அதிகாரிகள் இந்த சந்தர்ப்பத்திலே நாட்டின் நலன் கருதி செயற்பட்ட விதம் எல்லோருமே பாராட்டத்தக்க வகையிலே அமைந்திருந்தது என்பதனையும் இந்த இடத்திலே ஞாபகப்படுத்த வேண்டும். அவே எங்களுடைய நாட்டிலே நாங்கள் கடந்த காலத்தில் எங்களுக்கு கடந்த கால பரிச்சயங்கள் எங்களுக்கு இருக்கின்றது, எங்களுக்கு தெரியும். 1983 அந்த கருப்பு ஜூலை என்பது அவை இந்த நிகழ்வின் பின்னர் அவ்வாறான ஒரு நிலைமைக்கு இந்த நாடு தள்ளப்படக்கூடிய அந்த சூழல் இருந்தாலும் நான் மேற்கூறிய இந்த இவர்களினது செயற்பாடுகளால் அந்த நிலைமை கட்டுப்பாட்டுக்குள் கொண்டு வரப்பட்டது மட்டுமல்லாமல் இந்த பயங்கரவாத கும்பலை வந்து இனம் கண்டு அவர்களை கைது செய்து அவர்களது செயற்பாடை கட்டுப்படுத்தக்கூடியதாகவும் அமைந்திருந்தது. குறிப்பாக இன்றைய இந்த சூழலிலே எமது இந்த தேசத்திலே எங்களுடைய நாட்டிலே இன்று நாங்கள் காணுகின்ற மிக முக்கியமான நிலைமையை நாங்கள் பார்க்கின்ற போது இனங்களிடையிலே இருக்கக்கூடிய சந்தேக பார்வை, ஒரு பக்கமாக பௌத்த சிங்கள மக்கள், மறுபக்கமாக கிறிஸ்தவ கத்தோலிக்க அந்த மக்கள், அதே போல தமிழ் மக்கள் என இந்த நாட்டிலே இருக்கக்கூடிய மக்கள் ஒரு சந்தேக பார்வையோடு முஸ்லிம் சமூகத்தை பார்க்கின்ற ஒரு நிலைமை இன்று உருவாகி இருக்கின்றது. அவை இந்த நிலைமையை எவ்வாறு தணிப்பது என்பது தொடர்பாக இந்த நிலைமையை எவ்வாறு நாங்கள் ஒரு பரஸ்பர நல்லுறவுக்குள் கொண்டு வருவது தொடர்பாக மிகுந்த கவனத்தோடு ஆராய வேண்டிய தேவை இருக்கின்றது. கடந்த காலத்திலே எங்களுக்கு தெரியும், இந்த நாட்டிலே கடந்த 30 யுத்தத்தினது ஆரம்ப காலகட்டங்களை பார்க்கின்ற போது இதே மாதிரியான சிங்கள மக்கள் மத்தியிலே தமிழ் மக்கள் மீதான ஒரு சந்தேக பார்வை, அவர்களிடையிலான இந்த புரிந்துணர்விலே ஏற்பட்ட இடைவெளி, இவைகள் இரு சாரார் இடையேயும் ஒரு அடிப்படையான ஒரு விரோதத்தன்மையை ஏற்படுத்தும் அதன் மூலம் மூன்றாவது தரப்பான ஒரு கும்பல் அதிலே இருந்து அவர்களுடைய அந்த இலக்கை அடையக்கூடிய நிலைமைகளை நோக்கி நகர்வதற்கான இடைவெளிகள் ஏற்பட்டது. அவை அதே போன்ற ஒரு ஒரு நிலைமை இந்த காலகட்டத்திலே ஏற்பட்டிருக்கின்றது. அவை மிகுந்த கவனத்தோடு அரசு எதிர்க்கட்சி உறுப்பினர்கள் இங்கே இருக்கக்கூடிய அனைத்து தரப்பினரும் சேர்ந்து இந்த மக்கள் மத்தியிலே ஏற்பட்டிருக்கக்கூடிய இந்த சந்தேக பார்வையை, இந்த மக்கள் மத்தியிலே ஏற்பட்டிருக்கக்கூடிய இனங்களிடையிலான இந்த விரிசல் தன்மையை நாங்கள் கட்டுப்படுத்தி அந்த நல்லிணக்கத்தை கொண்டு வருவது எவ்வாறு நாங்கள் மேற்கொள்ளலாம் என்பது நோக்கி நாங்கள் நகர வேண்டிய காலகட்டமாக இருக்கின்றது. அதிலே குறிப்பாக நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றது, மக்கள் இந்த அரசியல் தலைமைகளின் மீது நம்பிக்கை இழந்திருக்கின்றதனை காணுகின்றோம். குறிப்பாக நாங்கள் எடுக்கின்ற போது சிங்கள மக்கள் மத்தியிலே, தமிழ் மக்கள் மத்தியிலே, கத்தோலிக்க மக்கள் மத்தியிலே இந்த முன்னிலைப்படுத்தப்படுகின்ற இந்த பிரச்சினை தொடர்பாக முஸ்லீம் அரசியல் தலைமைகளினது கருத்துகள், அவர்களினுடைய அந்த செயற்பாடுகள் தொடர்பாக மக்கள் மத்தியிலே ஒரு நம்பிக்கை ஈனம், ஒரு சந்தேகத்தன்மை ஏற்பட்டிருக்கின்றதை காணுகின்றோம். ஆகவே அந்த தலைமைகள் அதனை போக்குவதற்கு, அந்த அந்த சந்தேகத்தன்மையை இல்லாமலாக்குவதற்கு வெளிப்படைத்தன்மையோடு இந்த பிரச்சினையிலே அவர்கள் முன்வந்து செயற்பட வேண்டிய ஒரு காலகட்டம் இருக்கின்றதாக கருதுகின்றோம். அரசியலுக்கு அப்பால் சென்று இது மதத்தை அடிப்படையாக கொண்ட ஒரு பயங்கரவாத ஒரு ஒரு நடவடிக்கையாக இருக்கின்றது. எங்களுக்கு தெரியும், இந்த நாட்டிலே 2009-10களிலே அந்த இந்த நாட்டினது அந்த யுத்த நிலைமைக்கு பிறகு ஏற்பட்ட ஒவ்வொரு கலவரங்களும் மதத்தை அடிப்படையாக கொண்டே இந்த கலவரங்களானது ஏற்பட்டிருக்கின்றது. ஆகவே நான் நம்புகின்றோம், இந்த நிலைமையிலே நாங்கள் நம்புகின்றோம், அரசியல் தலைமைகளை விட மதத்தலைவர்களினுடைய முன்மாதிரியான செயற்பாடு இந்த இந்த இருக்கக்கூடிய நிலைமையிலே முக்கியத்துவம் பெறும் என்ற நாங்கள் நம்புகின்றோம். மதத்தலைவர்களின் செயற்பாடுகள் இந்த சபையிலே அடிக்கடி நாங்கள் கண்டோம். நாங்கள் பல வருட காலமாக ஒன்றாக இந்த சமூகங்கள் எல்லாம் இருந்த போதும் இந்த அண்மித்த ஒரு 10-15 வருட காலத்திலே முஸ்லிம் மக்கள் மத்தியிலே, இஸ்லாமிய அந்த சமூகத்தின் மத்தியிலே புதிதாக திணிக்கப்பட்டிருக்கின்ற சில கலாச்சார அல்லது செயற்பாடுகள் ஆனது இந்த சமூகங்களுக்கிடையில் ஒரு இடைவெளியை ஏற்படுத்த காரணமாக அமைந்திருக்கின்றது என்பதை சுட்டிக்காட்டப்பட்டது. ஆகவே நான் நினைக்கின்றேன், இங்கே இருக்கக்கூடிய அந்த இந்த தேசத்தினுடைய முஸ்லிம் அந்த மத தலைவர்கள், ஏனைய மத தலைவர்களோடு சேர்ந்து இந்த மக்கள் மனதிலே, பௌத்த மக்களாக இருக்கலாம், இந்து மக்களாக இருக்கலாம், கத்தோலிக்க மக்களாக, அந்த மக்கள் மனதிலே இருக்கக்கூடிய அந்த சந்தேகம் என்ன என்பதனை இனம் கண்டு, அந்த மக்கள் மத்தியில் இருக்கக்கூடிய அந்த சந்தேகத்தை இனம் கண்டு, அவ்வாறு வந்திருக்கக்கூடிய அவ்வாறு இங்கே அந்த புதிதாக உத்திணிக்கப்பட்டிருக்கின்ற எங்களுடைய இந்த நாட்டின் கலாச்சாரத்திற்கு, ஏனைய சமூகங்களினது கலாச்சாரத்தோடு ஒத்து செல்லாது, இந்த விரிசலை ஏற்படுத்தக்கூடியதாக இருக்கக்கூடிய விடயங்களை அவர்கள் முன்மாதிரியாக வந்து அகற்றுவதன் மூலமாக இந்த சந்தேகத்தன்மையை நீக்கவும் முடியும். இதே போல வரலாற்றில் இருந்தது போல அந்த முஸ்லீம் சமூகம் ஏனைய சமூகங்களோடு சேர்ந்து ஒன்று சேர்ந்து பயணிக்கக்கூடியதாக இருக்கும். அவே இங்கே பேசக்கூடிய அனைவரும் மிக தெளிவாக சுட்டிக்காட்டினார்கள், நாங்கள் முழு முஸ்லீம் சமூகத்தையும் பயங்கரவாதிகளாக பார்க்கவில்லை, ஒரு சிறு குழுவினர் செய்ததனால் அந்த மக்கள் அனைவருமே இதற்குள் திணிக்கப்பட கூடிய ஒரு நிலைமை ஒருபோதும் ஏற்படக்கூடாது, அந்த அடிப்படையிலேயே நாங்கள் செயற்பட வேண்டும் என்பது. அவே நாங்களும் மிக தெளிவாக இருக்கின்றோம், முஸ்லீம் சமூகம் என்பது இந்த தேசத்தினுடைய நலனுக்காக பல வழிகளில் தங்களுடைய பங்களிப்பை வழங்கியிருக்கின்றார்கள். அவே இந்த சிறு குழு செய்திருக்கக்கூடிய இந்த அடிப்படை இந்த செயற்பாட்டை வைத்து அவர்களை வந்து பல்வேறு இன்னல்களுக்கு ஆளாக்குவது பொருத்தமானதாக அமையாது. அதனை தாண்டிய ஒரு நிலைமையை நோக்கி செல்ல வேண்டும். அந்த நல்லிணக்க நிலைமையை நோக்கி செல்வதிலே அந்த முஸ்லீம் தலைமைகளே முன்வந்து அவர்களினுடைய அந்த அந்த ஏனைய சமூகத்தோடு இணைந்து போவதற்கு தடையாக இருக்கக்கூடிய காரணிகளை அகற்றி முன்னோக்கி பயணிக்க வேண்டும் என கேட்டு விடைபெறுகின்றேன். நன்றி.
நன்றி கரு சாந்த பண்டா.
விசேஷ மந்திரி
வினாடி அட்டக்கால
විශේෂයෙන්ම ඊයේ දිනේ අපේ ගරු මුජිබර් රහමාන් මන්ත්‍රීතුමා විශේෂයෙන්ම පාර්ලිමේන්තුවට ලිපියක් ඉදිරිපත් කරා. එතුමා ඒ ලිපිය ඉදිරිපත් කරේ ඇත්තටම අපට චෝදනාවක් ඉදිරිපත් කිරීමේ අරමුණින් නෙමෙයි, වෙනත් කාරණයක් ඉස්මතු කරන්න කියන එකත් අපි මතක් කරන්න ඕනේ. මෙහිදී විශේෂයෙන්ම මාධ්‍ය තුල සහ සමාජ වෙබ් අඩවි තුල මේ වැරදි විදිහට ප්‍රචාරය වෙලා තිබෙනවා. ඒ නිසා මම විශේෂයෙන්ම ගෞරවයෙන් ඉල්ලා සිටිනා මාධ්‍යයටත් ඒ වගේම සමාජ වෙබ් අඩවි කරන සියලු දෙනාට මෙය නිවැරදි කරන්න කියලා. මොකද විශේෂයෙන්ම අපි වෙත ඉල්ලීමක් කර ක්ලෝසස් ආයතනයේ කරන ලද ඉල්ලීම අපි කාර්මික සංවර්ධන මණ්ඩලයට යොමු කළා. ඒ කාර්මික සංවර්ධන මණ්ඩලයට ඒ ලිපිය යොමු කරාට පස්සේ කාර්මික සංවර්ධන මණ්ඩලෙන් අපට දැනුවත් කරේ මේ ආයතනයට මේ වෙනකොටවත් නීත්‍යානුකූලව ටෙන්ඩර් ප්‍රතිපාටි යටතේ ලබා දෙන ප්‍රමාණයන් ලබා දෙනවා, ඒ නිසා ලබා දෙන්න හැකියාවක් නැහැ කියලා. ඒක අපි පිළිගත්තා. එතනින් ඒ කතාව අවසන් වුණා. දැන් ඊයේ ඒ ලිපිය කියවුවට පස්සෙ තමයි ඇත්තටම මේ කතාව මට මතක් වුණේ. මොකද මම ජනාධිපති කාර්යාලයේ මහජන සම්බන්ධතා අධ්‍යක්ෂ ජෙනරාල්වරයෙක් හැටියට කටයුතු කරද්දී අපට විවිධාකාරයෙන් විවිධ ඉල්ලීම් යෝජනා එනවා. මම හිතන්නේ මෙතන ඉන්න ගොඩක් මහජන නියෝජිතයෝ හැටියට තමුන්නාන්සේලා ප්‍රායෝගිකව දන්නවා අපට සමහර අවස්ථාවල රැකියාවක් ලබා දෙන්න කියලා එනවා. එයාලා බලාපොරොත්තු වෙන්නේ අපේ ලිපිය. එතකොට ඒ ලියුම දෙන්න නැතුව අපිට අහපව් හරවල යවන්න බෑ. එතකොට අපි ඒ ලිපිය ලබා දෙනවා මේ වෙනුවෙන් සුසුකම් අනුව ඉදිරි කටයුතු කරන්න කියලා. ඒ වගේම සමහර අවස්ථාවල වාරි මාර්ග දෙපාර්තමේන්තුවට, සමහර අවස්ථාවල කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවට, සමහර අවස්ථාවලට මහවැලි අධිකාරියට වෙන්න පුළුවන්, වෙනත් ආයතනයකට වෙන්න පුළුවන්, මහා මාර්ග අමාත්‍යාංශයට වෙන්න පුළුවන්. යම්කිසි ගැටලුවක්, ප්‍රශ්නයක්, ඉල්ලීමක්, මහජනයාගේ ප්‍රශ්නයක් මහජන සම්බන්ධතා අංශයට ආපුවාම අපි ඒක යොමු කරන එක අපේ කාර්යභාරයක්. ඒ යොමු කිරීම තුළින් කිසිම බලපෑමක් සිදු වුණේ නැහැ. ඒ නිසා මම ඉතාම වාක්‍යයෙන් කියනවා මගේ ලිපිය හරහා ක්ලෝසස් ආයතනයට තම අරුක්කාලකව ප්‍රමාණයක්වත් ලබා දෙන්න සිදු වෙලා නැහැ, ලබා දීලා නැහැ කියන එක ඉතාම වාක්‍යයෙන් යුතුව මම මේ අවස්ථාවේදී ප්‍රකාශ කරන්න කැමතියි. ඒ නිසා ඒ ඉල්ලීම් අපි ඉටු කරා වගේම අපිට ප්‍රතිඋත්තරත් ලැබුණා ඒ කාර්යභාරය කොයි ආකාරයටද කෙරෙන්නේ කියලා. ඉතින් ඒ නිසා මම හිතන්නේ මේක විශේෂයෙන්ම නිවැරදි විය යුතුයි. මම දැක්කා ඊයේ විශේෂයෙන්ම අද උදේත් දෙරණ මාධ්‍ය තුල එතන තිබුණ තඹ ප්‍රමාණයක් එහි සිදුවීමෙන් පස්සේ ඒ ස්ථානෙන් අස්ථානගත වෙලා තියෙනවා සහ වෙනත් තැනකට ගෙනහිල්ලා කියලා. ඒ කාරණයක් මේකටම සම්බන්ධ වෙලා තිබුණ නිසා සමහර විට මේ ලිපි මගින්ම ඒකත් උනා කියලා යම් අදහසක් සමාජගත වෙලා තියෙනවා. එයත් නිවැරදි විය යුතුයි. විශේෂයෙන්ම මම මේ පාර්ලිමේන්තුවට ආවට පස්සේ පාර්ලිමේන්තුවේ විපක්ෂයේ මන්ත්‍රීවරයෙක් හැටියට විපක්ෂයේ කාර්යභාරය කරන්නේ. ඒ නිසා එවැනි කාර්යභාරයන් වලට දැන් අපිට අත ගහන්න විදිහකුත් නැහැ. මම විශේෂයෙන්ම කියනවා එවැනි කාර්යයක් සිදු වුණා නම් වහාම පරීක්ෂණයක් පවත්වන්න. වහාම පරීක්ෂණයක් පවත්වලා කොයි ආකාරයෙන්ද වැරදි දෙයක් සිදු වුණා නම් සිදු වුණේ කියන කාරණය පිළිබඳව සොයා බලන්නත් කියලා මම මේ වෙලාවේදී විශේෂයෙන්ම මතක් කරන්න කැමතියි. පසුගිය වසරවල අපි දන්නේ නැහැ මේ තම කර්මාන්ත ශාලාව ත්‍රස්තවාදී සංවිධානයකට සම්බන්ධ පුජ්‍යලයකගේ සම්බන්ධතාවයක් තියෙනවා කියලා. ඇත්තට මේක තමයි ඇත්ත කතාව. එතකොට 2017 2018 අවුරුදුවල එවැනි සම්බන්ධතාවයක් තියෙනවා කියලා අපි කවුරුත් හඳුනාගත්තේ නැහැ. මේ 21 වෙනිදා ඛේදවාචකයෙන් පස්සේ තමයි මෙම කර්මාන්ත ශාලාව හා සම්බන්ධිත පුජ්‍යලෙක් ත්‍රස්තවාදී සංවිධාන වලට සම්බන්ධ වෙලා හිටියයි කියලා මුළු රටම, මම හිතන්නේ ලෝකෙම හඳුනාගත්තේ. ඒ නිසා සාමාන්‍යයෙන් රටේ ලියාපදිංචි වෙච්ච ආයතනයක්, රටේට බදු ගෙවන ආයතනයක් යම් ඔවුන්ගේ කටයුතු ප්‍රවර්ධනය කර ගැනීම සඳහා යම් ඉල්ලීමක් කරාම ඒක යොමු කරා මිසක් ඔවුන් සමග අපේ කිසිදු සම්බන්ධතාවයක් නැතේ කියන එක බොහොම පැහැදිලිව. අපි පෞද්ගලිකව සම්බන්ධතාවයක් හෝ කිසිදු ආකාරයේ සම්බන්ධතාවයක් නැහැ. සාමාන්‍යයෙන් පොදු වැඩ කටයුතු යටතේ කරන ලද ඉල්ලීමක් ඉටු කිරීම පමණයි කියන එක ඉතාම ගෞරවයෙන් මම මේ අවස්ථාවේදී මතක් කරන්න කැමතියි. විශේෂයෙන් අපි ඒ වගේ මතක් කරන්න ඕනේ අපි සිංහල බෞද්ධ දේශපාලනය කරන අය හැටියට විශේෂයෙන්ම මෙවැනි සංවිධාන වලට සම්බන්ධතාවයක් තියෙනවා හා යම් තරමකින් හෝ දැනුවත් වුණා නම් ඔවුන්ට කිසිදු අවස්ථාවක කිසිදු ආකාරයේ සහයෝගයක් ලබා දෙන්න කටයුතු කරන්නේ නැහැ කියන එක අපි තාම වාක්‍යයෙන් කියනවා. ඊළඟට තමයි ගරු මූලාසනාරුවේ මන්ත්‍රීතුමනි, අද විශේෂයෙන්ම අපේ සමාජයේ, අපේ රට තුළ අපි දන්නවා පසුගිය කාල පරිච්ඡේදය ගත්තාම වර්තමාන ජනාධිපතිතුමා විශාල උත්සාහයක් දැරුවා. එක පැත්තකින් ජාතික ආණ්ඩුවක් සම්මුතිවාදී ආණ්ඩුවක් හදලා මේ රට යම්කිසි දියුණුවක් කරා ගමන් කරන්න. ඒකෙදි යම් යම් ප්‍රශ්න ගැටළු මතුවීම තුළ එය ව්‍යාර්ථ වෙලා ගියා. නමුත් එතුමා විශේෂයෙන්ම රාජ්‍ය නායකයා හැටියට මේ රටේ මත්ද්‍රව්‍ය නිවාරණය කරන්න, මත්ද්‍රව්‍ය මතින් නිදහස් රටක් නිර්මාණය කරන්න විශාල සටනක් ලබා දෙමින් සිටියා. ඒ වගේම විවිධ අංශවල යම් යම් ප්‍රගතියක් ලබාගෙන ඉදිරියට එන කාලවකවානුවේ තමයි මේ ඛේදවාචකයට මූණ දෙන්න සිදු වුණේ. ඒ නිසා අපි රටක් හැටියට මේ තත්ත්වයෙන් ගොඩ එන්න අපි කටයුතු කරන්න ඕනේ. පුජ්‍යලේ පුජ්‍යලේ වශයෙන් පක්ෂ වලින් හැටියට වඩා මේකෙදි ඊළඟ මැතිවරණේ මනාපගොඩ ලැබෙන්නේ කොයි ආකාරයටද කියන එකට වඩා එහා ගිහිල්ලා රටක් හැටියට අපිට රටට එල්ලවිච්ච ප්‍රහාරයක් හැටියට සලකලා අපි ඒක ආත්ම ශක්තියක් කරගෙන නැකිටින්න කාලේ උදා වෙලා තියෙනවා කියන එක අපි විශේෂයෙන්ම මේ වෙලාවේදී මතක් කරන්න කැමතියි. අද දැන් සමහර ප්‍රදේශවල ආරක්ෂාව සම්බන්ධයෙන් පරීක්ෂා කරන්න ගියපුවාම සමහර ස්ථානවල පරීක්ෂා කරන්න දෙන්නේ නැහැ. ඒක ඒ එතකොට ඒ අවට ඉන්න සිංහල ගම්මාන වලට අද විශාල අවිශ්වාසයක් ගොඩනැගිලා තියෙනවා. මොකද අර පල්ලිය එහෙම නැත්නම් අර ගම්මාන ඒ ආරක්ෂක අංශ වලින් පරීක්ෂා කරන්නේ නැත්තේ කියලා. සමහරට ඒ ගම්මාල මොකුත් නැති වෙන්න පුළුවන්. ඒ පල්ලියවල මොකුත් නැති වෙන්න පුළුවන්. නමුත් ආරක්ෂා ඒ පිළිබඳව පරීක්ෂා කරා කියන එක ජනතාව තුළට කාන්දු වීම තුළ මං හිතන්නේ මේ අවිශ්වාසය කියන එක නැති වෙලා ගිහිල්ලා සාමාන්‍ය තත්ත්වයට ඇති වෙනවා. අද විශේෂයෙන්ම දෙමව්පියෝ දරුවෝ පාසල් යවන්නේ නැහැ. මේකට ඇත්ත කතාව තමයි කවුරුවත් හරියට කියලා නැහැ රටේ ආරක්ෂාව ස්ථාවරයි, ගැටලුවක් නැහැ දරුවෝ පාසල් වලට යවන්න කියලා. මේක දේශපාලඥයෝ හැටියට අපි කවුරුත් කිව්වට මේ රටේ මහජනතාව පිළිගන්න කැමති නැහැ. ඒ නිසා මේ රටේ ආරක්ෂක ප්‍රධානීන් විශේෂයෙන්ම ත්‍රිවිධ ආරක්ෂා ත්‍රිවිධ හමුදාවල ඒ වගේම පොලිසිය ඇතුළු ඒ සියලු ආරක්ෂක අංශවල ප්‍රධානීන් විසින් ප්‍රධාන මාධ්‍ය සාකච්ඡාවක් තියලා මෙන්න මේ තත්ත්වය තමයි ආරක්ෂාව පිළිබඳව තියෙන්නේ. ඒ නිසා 14 වෙනිදා ඉඳලා හෝ 15 වෙනිදා ඉඳලා බය නැතුව දරුවෝ ටික පාසලට යවන්න කියන සහතිකේ ඒ අය ලබා දෙනවා නම්
කරුමන්තුමා අන්සන් විනාඩිය
ලබා දෙනවා නම් මං හිතන්නේ සියලු දෙනාට ලොකු විශ්වාසයක් ඇති වෙනවා දරුවෝ ටික පාසල් වලට යවන්න. ඉතින් ඒ නිසා හැමෝගෙම වටිනාම සම්පත දරුවෝ, ඒ දරුවන්ගේ ආරක්ෂාව පිළිබඳව දෙමව්පියන්ට විශාල කැක්කුමක් තියෙනවා කියන එක රහසක් නෙමෙයි. ඒ නිසා මේ විශ්වාසය ගොඩනගන්න අපි විශේෂයෙන්ම කටයුතු කළ යුතුව තිබෙනවා කියන එකත් විශේෂයෙන්ම මේ වෙලාවේදී මතක් කරමින් මම නැවත වතාවක් කියන්න කැමති, අපි අපේ දේශපාලන කාලය තුළදී වංචාවලට, දූෂණවලට, ඒ වගේම සමාජ විරෝධී ව්‍යාපාරවලට, එහෙම නැත්නම් නොයෙකුත් කටයුතු වලට අපේ දේශපාලන ජීවිතයේ අපි බිඳක්වත් කැප කරලා නැහැ. ඒ වෙනුවෙන් අපි දේශපාලනික වශයෙන් අපි සමුගත්තත් විශේෂයෙන්ම වැරදි ක්‍රියාවලට අපි සම්බන්ධ වෙන්නේ නැහැ. අපි ප්‍රතිපත්තිගරුක දේශපාලනයක් කරගෙන මේ රට වෙනුවෙන් යම්කිසි වැඩ කොටසක් කරීමේ වමනාව මත සහ මා නියෝජනය කරන කුරුණෑග දිස්ත්‍රික්කයේ දඹදෙණිය මෙතුවන් කොට්ටාසය ඇතුළු ඒ ප්‍රදේශයේ ජනතාව වෙනුවෙන් යම්කිසි වැඩ කොටසක් කිරීම පමණයි අපේ වමනාව වෙලා තියෙන්නේ කියන එක මම විශේෂයෙන් මතක් කරනවා. මොකද මේ ඊයේ සිද්ධියත් එක්ක මගේ දේශපාලන චරිතයේ විශාල කැළලක් වෙන ආකාරයෙන් විවිධ අය ඒක උපයෝගී කරගෙන උපුටා දක්වමින් වැරදි චිත්‍රයක් ගොඩනගන්න සූදානම් වෙනවා. ඒ පිළිබඳව මගේ දැඩි කනගාටුව මේ අවස්ථාවේදී ප්‍රකාශ කරමින් මා නිහඬ වෙන්න කැමතියි.